અષ્ટાનિકા પર્વ ચાલી રહ્યું છે એમાં આપણે વિધાન પંચમેરુ નંદીશ્વરના પૂજનનું વિધાન, એમાં પાંચ મેરુનું અને નંદીશ્વરની ચારે દિશાના પૂજન પૂરા થઈ, અગિયારમો અને તેરમો દ્વીપ કુંડલવર દ્વીપ અને રૂચિકવર દ્વીપ એની બેમાંથી એક પૂજા કરી, અને આ રીતે આ આઠ દિવસમાં મધ્ય લોકના જે 458 મંદિર છે એ બધાની પૂજન થાય છે. સાથે સાથે વચ્ચે જે ભાવના આવી કે હે ભગવાન, જ્યાં મારી સાધના પૂર્ણ ન થાય એવા ક્ષેત્રોમાં મારો જન્મ ન હો. મને 70 પર્વતની બહારના બધું આવ્યું હતું, વારુણીવરને, ઇક્ષુવરને, ધ્રતવર અને ઇક્ષુ, એ રીતે જુદા જુદા ક્ષેત્રોમાં મારી ક્યાંય પણ ઉત્પત્તિનો, મારી સાધના પૂર્ણ થાય એવી ભાવનાથી આ પૂજન. અને સાથે સાથે અકૃત્રિમ ચૈતન્ય, અકૃત્રિમ જીન પ્રતિમાઓનું દર્શન પૂજન કરતા ભાવ શું જાગવા જોઈએ. એ જેમ અકૃત્રિમ સ્વયં સિદ્ધ અનાદિની પ્રતિમાઓ છે, તો હું પણ કેવો છું? હું પણ અનાદિનો અકૃત્રિમ સ્વયં સિદ્ધ ચૈતન્ય પ્રતિમા છું. તો એ પ્રતિમાઓના પૂજનની જેમ ભાવના જાગે છે, એમ અહીંયા ચૈતન્ય તત્વની પણ ભાવના જાગવી જોઈએ. તો યથાર્થપણે આ અષ્ટાનિકા પર્વ ઉજવું કહેવાય. એક રીતે જોઈએ તો ફાગણ મહિનો આવે એટલે સોનગઢમાં જો વિચાર કરીએ તો શું થાય, એક પછી એક પ્રસંગો. ફાગણ સુદ બીજ આવે તો સિમંદર ભગવાનની પ્રતિષ્ઠાનું જે મૂળ મંદિર પહેલું છે એનું આવે. એના પછી સાતમ, ફાગણ સુદ સાતમ જોઈએ તો પંચમેરુ નંદીશ્વરનું જે 2041માં થયેલું એની પ્રતિષ્ઠાનું આવે. પછી અષ્ટાનિકા પર્વ આવે અને એમાં આજના દિવસે 13ને દિવસે મહાવીર કુંદકુંદ પરમાગમ મંદિર જે છે એની રચનાનો દિવસ. પછી તો ફાગણ વદ દસમે પૂજ્ય બેનસિંહની સમ્યક જયંતિ આવશે. આજના દિવસે એક જીવનમાં ગુરુદેવસિંહની એક ભાવનાની પરિપૂર્ણતા થઈ, એનો એક મહાન પ્રસંગ છે. જે કુંદકુંદ આચાર્યદેવની પરમાગમ મળતા જ ગુરુદેવસિંહના જીવનમાં આખી દિશાનો પલટો આવ્યો અને દશાનો પણ પલટો આવ્યો. સૌથી પહેલું એક દિગંબર શાસ્ત્ર હાથમાં આવ્યું હોય તો એ આજ ફાગણ મહિનામાં એ દામનગરમાં દામોદર શેઠે ગુરુદેવને હાથમાં સમયસર આપ્યું ત્યારે કલ્પના પણ નહીં કરી હોય કે આ સમયસરથી સુસમત્કાર ચમત્કાર ભવિષ્યમાં સર્જાય. અંદરમાં ભૂતકાળના સંસ્કારો તો ભરીને આવેલા હતા, એમાં એક આખું શું થઈ ગયું, એક નિમિત્તરૂપ થઈ ગયું. જેમ પાણીથી ભરેલો ફુગ્ગો હોય ને, એમાં સહેજ કાણું પડે, એક પડે તો આખો શું થાય, પાણીનો ધોધ આખો બહાર આવે. એમ કોઈ કોઈ રીતે બહાર તો આવતા હતા, શિવરમણી રમનાર તું તું એ રીતે બહાર, પણ શું હતો એ, અને આજે આ સમયસર હાથમાં આવ્યું તો આખી શું થયું, એ પલટો થયો. તો ગુરુદેવસિંહને એ સમયસરજી સાથે પાંચેય પરમાગમ અને કુંદકુંદ આચાર્યદેવ પ્રત્યે તો પરમ ભક્તિ ઉપકાર જે કહો, ઘણી વાર તો યાદ કરતા પણ આંખમાંથી આંસુ આવી જાય. સમયસર આદિ શાસ્ત્રોના જે સંસ્કૃત હતા, હિન્દી હતું, એમાંથી ગુજરાતી કરાયું થયું પણ ખરું બધું, પણ એ કાગળમાં હતું. એનું એક શાશ્વત રૂપ આપવા માટે ગુરુદેવસિંહની એક ભાવના જાગી. અને જેમ જીન પ્રતિમા આપણે મુખ્યપણે શેમાં બનાવે, ભલે પંચધાતુમાં એમાં હોય છે, એક આરસમાં માર્બલમાં કે જેનાથી એની કાળ શાશ્વતતા વધારે રહેતી બીજા કરતા, તો એ રીતે ગુરુદેવસિંહની એક ભાવના જાગી કે આ પંચ પરમાગમ આપણે ક્યાં છપાવ્યા છે? છપાવીને કાગળમાં, પણ આરસમાં કોતરાવીને એને એક અમરત્વ આપવાની એક ભાવના જાગી. ખરેખર તો એ પાંચેય પરમેગમના એક એક શાસ્ત્ર લેશું, અધિકાર લેશું, ગાથા લેશું, શું લેશું, વાક્ય લેશું, શું લેશું, એક એક અક્ષર હૃદયમાં કોતરવા જેવું છે. જેમ જેને હૃદયમાં સ્થાન આપે ને ક્યારે વિસ્મૃત ન કરી શકે, તો એ રીતે એક પરમાગમ મંદિરની ગુરદેવસિંહની ભાવના જાગી. કુદરતમાં પહેલાં એવો બધો કે ભાઈ કોઈ કોતરાવીને આપણે હાથથી જેમ કારીગરો કરે ને એ રીતે હતું, અને એમાં તો ઘણો ટાઈમ પણ લાગે, અનેક અક્ષરોની પણ એક યુનિફોર્મ પણું ન રહે. એમાં ઇટાલીમાં આવું મશીન હશે ખબર પડી તો ખાસ ઇટાલી જઈને એ મશીન પણ લાવવામાં આવેલું. આખું પરમાગમ મંદિર બનશે એમાં કેટલી સાઇઝ, એના પાટિયા કેટલા, અને પાંચ પરમાગમના ગાથા અને ટીકાના અક્ષરો કેટલા, એ બધું ફિઝિકલી બધું ગુરદેશી પ્રવચનમાં ઘણી વાર બોલે છે, 4.25 લાખ અક્ષર શબ્દ, તેની કેટલી સાઇઝ રાખવી જેટલી અહીંયા બધા આવી શકે બધી ગણતરી કરીને. આપણને તો રેડીમેડ અત્યારના જોઈએ છે, પણ એની પાછળ શું કામ, કોણે કામ કર્યું, ભાવના એ કામ થયું છે અને પુણ્યથી બની ગયું છે. મૂળમાં કોણ છે? એક ભાવના, અને ભાવનાથી પુણ્યના યોગે એવું 12મા સે જે રચના એ થઈ છે. તો એ ગુરદેવસિંહની 80મી જન્મજયંતિ મુંબઈમાં ઉજવાણી, અહીંયા જ ઉજવાણી, ત્યારે એક ભાવના જાગે કે આવું કંઈક બનાવવું છે. એમાંય ગુરદેવસિંહની એ ભાવનાને અનુરૂપ જેમ 75મી જન્મજયંતિ વખતે અભિનંદન ગ્રંથ ગુરદેવસિંહને અર્પણ કરવામાં આવ્યો, અને ત્યારે દાદર જીન મંદિરની પ્રતિષ્ઠા હતી, એમ 80મી જન્મજયંતિ વખતે મલાડ અને ઘાટકોપરની પ્રતિષ્ઠા હતી, અને ત્યારે આ બનાવ્યું. હવે જ્યારે એકચ્યુઅલી બનાવવાનું, ત્યારે એનું મોડેલ પણ કદાચ જોયું નહીં હોય. પહેલાં ખાલી હોલ જ બનાવવાનો હતો, હોલ અને એની દિવાલોમાં આ પંચપરમાગમ કોતરવાનો. પણ એ બનાવતા બનાવતા બધા ઘણા બધા પણ કારણોસર એ મોડું થતું ગયું, અને એમાં મહાવીર ભગવાનનો નિર્વાણ મહોત્સવ નજીક આવ્યો, એટલે કે 2500 વેદ નિર્વાણ, 2500 વિક્રમ સંવત 2030. તો પછી એક વ્યક્તિનું સજેશન આવ્યું કે આ આપણા ભરત ક્ષેત્રને માટે તો આ પંચપરમાગમ શું છે, મહાવીર ભગવાનની વાણી છે. કુંકુનાચાર્ય અહીંથી અને પોતે વિદેહ જઈએ દિવ્ય ધ્વનિ એ છે, પણ એક સામાન્ય કે અને મહાવીર ભગવાનનો નિર્વાણ મહોત્સવ છે આવે, તો એના માટે યાદ રૂપે મહાવીર ભગવાનને પણ બિરાજમાન એ કરો. ને એ રીતે દેવ આવી ગયા, જીનવાણી કોતરાણી તો વાણી આવી ગઈ, અને કુંકુનાચાર્ય દેવ, અમૃતચંદ્રાચાર્ય દેવ, પદ્મબલધારી દેવના ત્યાં ચિત્રપટ કરીને, કુંકુનાચાર્ય દેવના ચરણ કરીને એ ગુરુ પણ એ રીતે દેવશાસ્ત્ર ગુરુનો યોગ એ રીતે કહેવું. એની ફિલ્મ તો છે, કદાચ બધાને કદાચ જોઈ પણ હશે. ગુરદેવસિંહને એવી ભાવના હતી ને એને અનુરૂપ તે વખતે ગુજરાતમાં નવું નિર્માણ એટલે સ્ટુડન્ટનું એજ્યુટેશન ચાલતું હતું, અને છતાં એ પ્રસંગે 25,000 માણસો, આજ કેટલા વર્ષ પહેલાંની વાત ચાલે છે, 45 વર્ષ પહેલાં બધું એટલું બધું હતું ને, બધી મકાનો, ધર્મશાળા ને બધું, ટેન્ટમાં લોકો રહેલા હતા, બધું ઘણા પ્રકારો બધા. છતાં પણ એવું સોનગઢમાં એક ઘર નહીં હોય, ઘરના નહીં, ઘરના સંબંધીઓ બધા પણ એ ત્યાં આવત, અને મહા ઉત્સવ ગુરદેવસિંહને તે વખતે એ આપણે જોઈએ ઋષભદેવ સ્તોત્ર લગભગ લીધેલું અને સાથે સમયસારની, તો એ 25,000 જીવ બધા મુમુક્ષો વચ્ચે પ્રવચન ચાલતા, જ્યાં અત્યારના આ વિદ્યાર્થી ગ્રહ છે એને ત્યાં જમવાની વ્યવસ્થા હતી, અને એ રીતે 8 દિવસનો મહોત્સવ હતો. ગુરદેવસિંહને એ પોતાની ભાવનાની પૂર્ણતા, અને ત્યાંથી પછી નિરંતર સ્વાધ્યાય મંદિરને બદલે પ્રવચન ત્યાં શરૂ થયા, પરમાગમ મંદિર બન્યા પછી. નહીં તો સામાન્યપણે પ્રવચનો સ્વાધ્યાય મંદિરમાં થતા હતા, એ પંચકાળમાં મહાવીર ભગવાન અને બધા ઇન્દ્રો ને બધું બહુ જ આનંદથી કદાચ ભાનુવાડી જોઈ એનું તમે જો ચિત્ર જોશો તો 25,000 અંદાજ આવશે. ત્યાં જન્માભિષેક થયેલો, જે ભાનુવાડી જોયું છે ને, એટલે ક્રોસ પડે છે પાલિતાણા રોડ ને ભાવનગર રાજકોટ રોડ ને ત્યાં, તો ત્યાં એ તમે કદાચ જોશો, ફોટો પણ જોશો તો પણ એમાં કે 25,000 મેદની એક સાથે ત્યાં જન્માવી. અને દીક્ષા કલ્યાણક સ્ટેશન રોડ ઉપર અત્યારના જેને કહેવાય બાપાનો આશ્રમ જે કહેવાય, તો ત્યાં એ ત્યાં દીક્ષા કલ્યાણક ગુરુદેવ હતા. અને ત્યાં પણ નીચે તો માણસો સમાતા નહોતા, એના મકાનની અગાસીમાં ને એમાં ઠઠડે ઠાઠ જેને કહે ને એવી જાતનું એ ત્યાં થયું. અને મુનિરાજનું આહારદાન એ અહીંયા ચંદ્રકાંતભાઈ દોશી એનું મકાન ગુરુ મિલન કરીને કાનનગર સોસાયટીમાં જઈ ત્યારે કોર્નરનું બિલ્ડિંગ છે ને ત્યાં એનું આહારદાન હતું. એ રીતે જુદા જુદા પ્રસંગો બનેલા એ આજનો દિવસ છે. આપણે આપણા સમયસારના વિષય ઉપર ગુરુદેવસી આજ 15મી ગાથામાં આખી 6 લાઇનમાં આખો વિસ્તાર બહુ જ ઘણી રીતે ખુલાસા એટલા બધા કરેલા. અહીંયા કયો વિષય લેવાનો છે, કોનો વિષય લે? જ્ઞાનની વાત. 14માં કોની વાત હતી? શ્રદ્ધાની. આપણે વાત થઈ ગયેલી શ્રદ્ધાની. 2માં કોમન પણ શું છે, 2નું સમાન પણ શું છે? વિષય એક જ રાખ્યો છે, ભલે મૂળ ગાથામાં જગ્યાને હિસાબે 3 લીધા છે, પણ એમાં કોઈને એમ થાય 3 આચાર દેવ લીધા છે તો આપણે તો કેટલા લેવા જોઈએ? 3 જ લે, 5 એક આચાર દેવ નથી. અરે ભાઈ, અમરચંદ્રાચાર્ય દેવ લીધા છે ને, એટલા માટે ટીકામાં 5ના નામ લીધા છે. આપણે જો છે આ અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને એમને 5 લીધા. તો પેલું કોમન 2માં 14માં અને 15માં શું પેલું કોમન છે? વિષય. વિષય 5 અને ગુરુદેવ આ ક્રમસર છે એમ નથી, એક જ સમયમાં 5 ભાવરૂપ એક આત્મા છે. 5 તો એના વિશેષણ એના લક્ષણ કરીને બતાવે, પણ પાછા 5ના ભેદમાં અટકવા જેવું નથી. ગુણભેદ ને પર્યાય ભેદ ને એમાં તો નહીં, પણ 5ના નહીં. આ તો એક સમજાવવા માટે ક્રમે કહેવામાં આ, બાકી તો શું છે અભેદ, 5 ભાવ સ્વરૂપ એકરૂપ. હવે એમાં જો વાંચવું હોય તો 14મી ગાથાની ટીકાના પહેલા થોડા શબ્દો વાંચીએ અને પછી આના વાંચીએ. 37 પાને ટીકા, 14મી ગાથાની ટીકા 37માં પાને. નિશ્ચયથી અબદ્ધ સ્પષ્ટ, ફરીથી 5 નામ જે છે ઓલામાં, અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત એવા આત્માની જે અનુભૂતિ, બસ અહીંયા સુધી છે. હવે 15માં વાંચીએ. જે આ અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત એવા 5 ભાવ સ્વરૂપ આત્માની અનુભૂતિ. આવી ગયું 2માં કોમન. શું આવ્યું 2માં કોમન? પેલા તો વિષય અને વિષયની અનુભૂતિ. કેમ 2માં આવે? આત્મા વિષય તો બરોબર છે, પછી શું આવ્યું અનુભૂતિ? કેમ આવી? અનુભૂતિના કાળે જ સમ્યક દર્શનનો અને સમ્યક જ્ઞાનનો જન્મ થાય છે. જ્યાં સુધી આવા આત્માની અનુભૂતિ નહીં થાય ત્યાં સુધી ન તો સમ્યક દર્શન પ્રગટ થશે અને ન તો સમ્યક જ્ઞાન પ્રગટ થશે. અનુભૂતિના કાળમાં આત્મા આવો આનંદ સ્વરૂપ છે એવો વિશ્વાસ જાગે છે, આ તેનું નામ શ્રદ્ધા, સમ્યક દર્શન કહેવાય. અને આવા અનુભૂતિના કાળે પ્રત્યક્ષ સ્વસંવેદન જ્ઞાનમાં આત્મા જણાય છે તો તેનું નામ સમ્યક જ્ઞાન કહેવામાં આવે. તો ત્યાં અનુભૂતિ અને એ નામ શુદ્ધનય અને તેને આત્મા કીધું. આવ્યા હતા 3 શબ્દ, અનુભૂતિ શુદ્ધનય અને આત્મા. એમ અહીંયા અનુભૂતિ પછી શું શબ્દ છે? એ જીન શાસનની અનુભૂતિ અને એ આત્મા જ છે શબ્દ છે પછી છેલ્લે, કારણ કે એ સુજ્ઞાન પોતે આત્મા છે. એમ અહીંયા 3 કોણ આવ્યા? ઓલા અનુભૂતિ હતું, શુદ્ધનય હતું અને એને જ આત્મા. કારણ કે આ કોનો વિશ્વાસ કોનો છે, અનુભવ કોનો છે? આત્માનો. માટે 5 ભાવ સ્વરૂપ અનુભૂતિ આત્માની અનુભૂતિ કહો અને શુદ્ધનય કોને ગ્રહણ કરે છે? આવા જ આત્માને, શુદ્ધ આત્માને, તો એને શુદ્ધનય કહો અને એને આત્માની સાથે અભેદ થયેલી પ્રણતી તો તેને આત્મા કહેવામાં આવે છે. એમ અહીંયા પણ આવા પાંચ ભાવ સ્વરૂપ આત્માની અનુભૂતિ, એનું નામ શું કીધું? સમસ્ત જીન શાસનની અનુભૂતિ. ફરીથી ગુરુદેવ ઘણું લીધું, જીન શાસન ક્યાં રહે? કોઈ ક્ષેત્રમાં રહે, સમય શિખરમાં રહે, બધું નામ તો લીધું, તો ક્યાં રહે? ધર્મની ધ્વજામાં રહે, કોઈ કાળમાં રહે. નહીં, વીર શાસન જયંતિ ક્યારે આવે? ક્યારે આવે? એટલે આપણા માટે અષાઢ વદ એકમ, શાસ્ત્ર પ્રમાણે શ્રાવણ વદ એકમ, ત્યારે આવે કે નહીં? એમાં હોય ને, ક્યાં હોય? ફરીથી, જીન શાસન ક્યાં હોય? કોઈ ક્ષેત્રમાં હોય, કોઈ કાળમાં હોય, કોઈ શુભ ભાવમાં હોય. જીન શાસન એને જ્ઞાનથી જોવો તો ભાવશ્રુત જ્ઞાન છે, ચારિત્રથી જોવો તો વિતરાગતા છે, અને એ જ્ઞાન અને વિતરાગતા અનુભૂતિના કાળે પ્રગટ થાય છે. થઈ ગઈ અનુભૂતિ? એ જ શું છે? જીન શાસનની અનુભૂતિ, અને એ જ આત્મા. તો એ જે જીન શાસન છે એ જ્ઞાનથી જો વિચારીએ તો કેનું નામ છે? ભાવશ્રુત જ્ઞાનનું. અને ચારિત્રથી વિચારીએ તો એ જેટલી જેટલી વિતરાગતા એટલું જૈન શાસન છે. અને ગુરુદેવ શ્રી લીધું કે અહીંયા ભાવશ્રુત જ્ઞાનની વાત લીધી, કેવળ જ્ઞાનની નથી લીધી, કારણ કે આ કોની વાત લીધી છે? સાધક દશાની ભૂમિકાની વાત છે, માટે બાકી કેવળ જ્ઞાન પણ પૂર્ણ જીન શાસન છે. તો જેટલું જેટલું ભાવશ્રુત જ્ઞાન, અને આના ઉપર ઘણી વાત 31 ગાથા સુધી ગુરુદેવ શ્રી વાત લઈ ગયા હતા ને આપણને, જે 11મી ગાથામાં પણ વાત ગુરુદેવ લીધી. 11મી ગાથામાં શું વાત લીધી? અજ્ઞાનિકોને કીધું, વ્યવહારથી વિમોહિત હૃદય વાળા લીધા હતા, જે બાહ્યના સુવરાગી આદિની ક્રિયાઓમાં જેમાં એકાકાર છે, આસક્ત શબ્દ આવે, અહીંયા શબ્દ છે ને જ્ઞેયોમાં આસક્ત, અહીંયા જ્ઞાન છે તો અહીંયા કોની વાત લીધી છે? જ્ઞેયોમાં આસક્ત એવો અજ્ઞાની લીધો, અને ત્યાં કોને લીધો છે? શુભરાગમાં. શુભરાગમાં પછી પડદ્રન બધું જ આવી જાય, એમાં જે વ્યવહારથી વિમોહિત એવો શબ્દ છે એમાં, એ અજ્ઞાનીઓ. એ અહીંયા આખી વાત અજ્ઞાની, તો અહીંયા જ્ઞાનની વાત લેવી છે, અને ભાવશ્રુત જ્ઞાન એટલે શું વાત લીધી? અહીંયા ફરી ફરીને ગુરુદેવ છે કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનનો, એનો બહુ જ ખુલાસો અહીંયા. સામાન્ય જ્ઞાન એટલે કોણ લેવું છે? જે પાંચ બોલમાં આવે છે ને, અબદ્ધ સ્પષ્ટ, અનન્ય, નિયત, પછી ચોથો બોલ કયો છે? અવિશેષનું બીજું નામ શું છે? સામાન્ય. તો એનો અહીંયા વાત લેવી છે ને, સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એટલે ત્રિકાળી નાયક ભગવાનનો આવિર્ભાવ. નહીં, એવું ને કેમ નહીં? આમાં લખ્યું છે અવિશેષ એટલે સામાન્ય. જો બહુ જ ખુલાસો કર્યો છે, એક રીતે વિચાર કરીએ તો દ્રવ્ય કોઈ દી પ્રગટે ન થાય ને આવિર્ભૂત ન થાય. જે ત્રિકાળી દ્રવ્ય છે એ કેવું છે? પાંચ ભાવ લઈએ, જીવના અસાધારણ ભાવ, એમાં ક્યાં ભાવ રૂપે છે? ત્રિકાળી એકરૂપ સામાન્ય અભેદ દ્રવ્ય, પરમ પાણામ, પ્રાણામિકમાં પણ પરમ પ્રાણામિક, અને પ્રાણામિક ઇઝ ઇક્વલ ટુ નિરપેક્ષ ભાવ. ચારે છે એ સાપેક્ષ ભાવ છે, ઉદય સાપેક્ષ ઔદયિક છે, ઉપશમ સાપેક્ષ ઔપશમિક છે, ક્ષોપશમ સાપેક્ષ ક્ષાયોપશમિક છે, અને ક્ષય સાપેક્ષ ક્ષાયિક. ઉદય, ઉપશમ, ક્ષોપશમ, ક્ષય શેમાં હોય? ઉદય, ઉપશમ, ક્ષોપશમ, ક્ષય શેમાં હોય? કર્મમાં, પૂતગલમાં, કર્મના, કર્મનો ઉદય, કર્મનો ઉપશમ. જે આપણને આવ્યું 13મી ગાથામાં, બે સામ સામે આવ્યા હતા ને, એક જળ ને એક ચેતન, એટલે થવા યોગ્ય ને કરનાર, જેને દ્રવ્ય ને ભાવ, એમ ઉદય, ઉપશમ, ક્ષોપશમ, ક્ષય એ પૂતગલ કર્મની પર્યાયોના નામ, અને એની સાપેક્ષતામાં એટલે એ સમયે જીવની પર્યાયમાં આવે એનું નામ શું કહે? ઉદય સામે ઔદયિક, ઉપશમ સામે ઔપશમિક. સામાન્ય ભાષામાં આપણે બોલીએ તો વાંધો નથી, પણ આ ખ્યાલમાં હોવું જોઈએ કે જીવની પરિણામના જો યથાર્થ નામ બોલવા હોય તો શું આવે? ઔદયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક. અને એ ચારેય સાપેક્ષ પર્યાયોના, આ ચારેય કોની નામ છે? પર્યાય. કઈ પર્યાયના નામ છે? નિયમસાર પ્રમાણે લઈએ તો કઈ? ઉત્પાદ વ્યય વાળી કાર્ય પર્યાયના નામ છે. કારણ શુદ્ધ પર્યાય કેવી છે? નિરપેક્ષ છે, એની અહીંયા વાત નથી. અને બીજો અર્થ, જે ઉત્પાદ વ્યય વાળી પર્યાય હોય એ કાર્ય પર્યાય કહેવાય, અને એ કેવી હોય? હંમેશા સાપેક્ષ જ હોય, ચારેય પર્યાય. અને એક કારણ શુદ્ધ પર્યાય કેવી છે? ઉત્પાદ વય વગરની નિરપેક્ષ. નિયમસારમાં આ રીતે બેના નામ આપ્યા, કર્મના ઉદય જે ભાવ એનામાં ઉદય, 42 કે 43 ગાથા હશે આવી રીતે ચારના. તો ઓલા એક કર્મની અવસ્થા ને તે સમયે જીવની અવસ્થામાં થાય તો એનું નામ ઔદયિક, ઔપસમિક, સાયવા નામ આવે. તો એ બધા ભાવોથી રહી ત્રિકાળી જે દ્રવ્ય છે કેવો છે? નિરપેક્ષ એ ભાવ રહેલો છે. તો એ કોઈ પેલા આવરણમાં હોય, ઉદયિક એટલે શેમાં હોય? આવરણમાં હોય. અને પછી ખુલે ઉપસમ શું થાય? એ શેમાં થશે? કેમ પર્યાયમાં થશે? આ કર્મ સાપેક્ષ પર્યાયમાં થાય તેવી રીતે દ્રવ્ય ગુણમાં થાય, એમાં શું ફરક? નિમિત્ત નૈમિતિક સંબંધ બે ભિન્ન દ્રવ્યોની વર્તમાન પર્યાયમાં હોય. નિમિત્ત નૈમિતિક સંબંધ ક્યારે ત્રિકાળી દ્રવ્ય કે ગુણ સાથે જો હોય તો સદાય રહેવો પડશે. તો બે દ્રવ્યની અને એ પણ વર્તમાન પર્યાય, ભૂત ભવિષ્યની પણ નહીં. થોડીક આ રીતે વ્યાખ્યાતી હોય તો બહુ ખુલાસો થઈ જાય. આજ બધું ગુરદેશી ઉપાદાન નિમિત્તનું ગણા કે ને, નિમિત્ત તો જોવે કે નહીં, વ્યવહાર તો જોવે કે નહીં, જોવે કે નહીં? કાર્ય વખતે હોય છે એટલે જોવે છે, એમ બીસી ઇઝ ઇક્વલ ટુ તમે કહો હોય છે ને, કોઈ કહે કે જોવે છે, વન એન્ડ ધ સેમ. મોટો આસક્તિનો ભાવ એમાં આવી જાય છે. અને આવી રીતે જ્ઞેયની આસક્તિનો જેને ભાવ હશે એને જ્ઞાયક તરફ ક્યારેય ઢળી શકશે નહીં. એ સુંદર રીતે ગુરુદેવજી વાત કે સહજ એવો યોગ બને છે કે જ્યારે જ્યારે ઉપાદાનમાં પોતાનું પ્રણમન થાય છે ત્યારે એને અનુકૂળ એવો નિમિત્તની ત્યાં શું હોય છે? લાવવો પડતો હોય છે, હાજરી હોય છે, પણ ક્યાંક ગોતવો પડતો હોય છે. સહેજ હોય કઈ લાવવું જ ન પડે, તો ગમે એમાં નિમિત્તના સંયોગમાં રહે તો વાંધો નહીં ને. આ બધી બધાણા ખુલાસા છે પ્રવચન સારની 16મી ગાથામાં. એટલા માટે શું શબ્દ વાપર્યો છે? સ્વયંભૂ શબ્દ. તું નિમિત્તને ગોતવાની આકુરતા કરીશ નહીં, તારું કાર્ય થશે તો સેજે અનુકૂળ એવો પદાર્થ જેને નિમિત્તનું આરોપણ આપવામાં એ હોય જ છે. ઉપાદાનમાં પાત્રતા જાગે અને એને અનુકૂળ યોગ ન બને એવું કોઈ કાળે બની શકે. અને એ આ જ મોટી વિપરીતતા આપણે કરીએ. શું વિપરીતતા કરીએ છે? ઉપાદાનમાં પાત્રતા તો તૈયાર કરવાનો પુરુષાર્થ કરતા નથી અને કોને ગોતવા જઈએ છે? નિમિત્તને. ઘણા ગુરદેશી જેને પ્રવચન ચાલે ને ત્યારે ઘણી વાર શેઠ કહીને બોલાવે, અથવા શોભાલાલજી સાગરના શેઠ હતા એટલે બીડીને બધીને વાત ઘણા આવે. સાગર એ હંમેશા ગુરદે શીખે ત્યારે પ્રેમથી કે તમે અત્યાર સુધી સમજ્યા કેમ નહીં, તો શું કે અમને સંભળાવનાર, વાત તો સાચી ને, સંભળાવનાર મેળા નહીં ને. જીવનમાં ક્યારે પણ એવું વિચારવાની, અરે પાત્રતા જાગી તો સિંહના ભવમાં મુનિરાજ આવી ગયા, અને પાત્રતા ન જાગી તો સાક્ષાત દાદા તીર્થંકરના યોગમાં સમજ્યા નહીં. કોની વાત છે આ બધી ખબર છે બધાને? તો પછી કેમ આવું હજી આપણને આગ્રહ રહે? જીવનમાં ભાવના હો કે મને નિરંતર સત્સંગનો યોગ હો, જ્ઞાનીનો પરમાત્માનું શું હો? પરમાત્માનું સાનિધ્ય હો, ઉપકારી જ્ઞાનીઓનું સંગ હો, સાધર્મીનો સાથ હો, ભાવના હો. પણ એમને સમજવું છે એટલે થશે. તારી પાત્રતા વગર કાંઈ જ પણ થવાનું નથી, એ તારી પોતાની ઉપાદાનની જાત. તો અહીંયા ફરીથી ઉપાદાન સહજ ઉપાદાન નિમિત્તનો યોગ બને છે, એની જગ્યાએ એ જોવે એવો જ્યાં એને આગ્રહ પક્ષ થાય છે તો એને અહીંયા શું કહે છે? અહીંયા શું છે? જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ અને સામાન્ય જ્ઞાનનો તિરોભાવ. એક ભાવમાં મોટો આંતરો પડી જતો હોય છે. તો અહીંયા વાત ચાલે છે ફરીથી, એનાથી વાત ચાલી આપણે કે પાંચ ભાવ સ્વરૂપી શું બતાવ્યો? વિષય દેખાડ્યો, પછી એની શું આવી? અનુભૂતિ કરવાની વાત. અને અનુભૂતિના કાળે શું થાય છે કે શુદ્ધ નહીં પ્રગટ થાય છે, એ સમ્યક દર્શનથી વાત. ભલે નહીં એટલે જ્ઞાનનો અંશ છે, પણ ત્યાં મુખ્યતા જ્ઞાનના નહીં દ્વારા શું કેવું હતું, શુદ્ધ નહીં દ્વારા શ્રદ્ધાની વાત. અને અહીંયા એ ભાવશ્રુત જ્ઞાન દ્વારા જ્ઞાનની વાત, અને એને જીન શાસનની અનુભૂતિ. ગુરુદેવે આમાંથી પણ પ્રશ્ન કાઢ્યા ને ઘણા થાય, બસ એટલો આત્માને જાણ્યો એનું નામ બધું જ આવી ગયું. આત્માને જાણ્યો એમાં ચાર અનુયોગમાંથી કયો અનુયોગ આવ્યો, ચારે ચાર તો ન આવે. એક આત્માની વાત જે હોય એ તો ખાલી દ્રવ્યાનુયોગમાં હોય, ના પોય કઈ ન ચાલે. ચરણાનુયોગમાં કોની વાત હોય, ચારિત્રની વાત હોય ને. તો આમાં તો આત્માને જાણવા ચારિત્રની વાત તો ના, ઉલટાની સેમા વાત આવી, શુભ રાગની વાત આવી, ભૂમિકાને યોગ, પાંચમે ગુણ સ્થાને અણુવ્રત હોય, છઠ્ઠે ગુણ સ્થાને મુનિરાજને મહાવ્રત. અરે ભાઈ, એ ચરણાનુયોગમાં શેની વાત કરી છે, તારે શુભરાગમાં અટકવાની વાત કરી કે તારા ભૂમિકાના રાગનું જ્ઞાન કરાયું છે? ભૂમિકાના રાગનું જ્ઞાન કરાયું અને રાગનો પક્ષ હોવાથી કરતા પણ માનીએ છીએ. આ અનુયોગ સાંભળતા વાંચતા પણ ભૂલ શું રહી, કારણ કે અભિપ્રાયમાં શું હતું, કરતા પણ, અને વાત શેની આવતી હતી, ભૂમિકાના રાગને જાણવાનું, હોવો કેવો એ જાણ. આચાર્ય દેવ પરમાત્મા ભૂમિકાના રાગને જણાવતા હતા, અને આપણને કરતાપણાનો અભિપ્રાય હોવાથી કરતાપણે લઈ લીધું છે. આ એ 9 અને 10 ગાથામાં બહુ સુંદર એના માટે વાત છે. શ્રુત કેવળીની વ્યાખ્યા લીધી છે, 9-10 ચાલો જોઈ લઈએ. 9-10માં જે આપણને લાગે, શ્રુત કેવળી કોને કીધા, 12 અંગનું જેને જ્ઞાન હોય તેનું નામ શું કહેવાય, શ્રુત કેવળી કહેવાય ને. તો જો સરસ 10મી ગાથા વાંચીએ. શ્રુત જ્ઞાન સૌ જાણે જીનો શ્રુત કેવળી તેને, સૌ જ્ઞાન આત્મા હોય. શું છે, કોનું જ્ઞાન છે, એક આત્માનું જ્ઞાન. કારણ કે 12 અંગનું જ્ઞાન કરીને પણ અંતે કોનો અનુભૂતિ કરવાની હતી, અને એટલા માટે અનુભૂતિમાં સર્વજીન શાસન છે. ચાહે સો દ્રવ્યાનુયોગ હો, ચાહે સો ચરણાનુયોગ. કોઈ કે કર્ણાનુયોગમાં તો કોની વાત હોય, આજે આવ્યું તમે કરતા, જો આવું તમે લેશો તો આખું ગમઢ સાર બધું વયું જશે, ઉડી જશે નહીં. એમાં બે વિષય હોય ને, કર્મની આખી વાત હોય અને બીજી કઈ વાત હોય, ભૂગોળ. એમાં કર્મકાંડ જીવકાંડ હોય ને જીવના, આ તો અરે ભાઈ, ત્યાં પણ ઓલું જેમ ચરણાનુયોગમાં શું દેખાડ્યું હતું, ભૂમિકાને યોગ શુભ રાગ, એમ અહીંયા કર્ણાનુયોગમાં શું છે, તારા પરિણામને અનુકૂળ નિમિત્તનો યોગ. ઓલો એને શુભ રાગની, અને ઓલી કોની વાત છે, કર્ણાનુયોગમાં તારા પરિણામ સાથે જે કર્મનું છે એ દેખાડ્યું, બાકી કર્મથી તને કાંઈ થયું છે એ દેખાડવા માટે નથી. અને આ જ મૂળ આપણામાં શું રહી ગઈ છે, કર્તા બુદ્ધિનું એટલું જોર છે કે વિતરાગની વાણી સાંભળીને, કેવળીની જાણવાની જ્ઞાનની વાત સાંભળીને પણ કરવાપણું છૂટતું નથી. કરવાપણાનો અભિપ્રાય, કર્મને તો થોડાક મંદ તો કરવા જ પડે ને, નહીં તો રસ્તો ક્યાંથી. આપણને અંતરાય કર્મ કેવું છે, એવું જેમ ઓલું હોય ને, રસ્તામાં ઝાડ પડી ગયો આવ્યું હોય તો પછી કાર ન જઈ શકાય ને આગળ, એમ અહીંયા આપણને રસ્તા મોક્ષ માર્ગમાં જવું તો ઘણું છે, પણ કોણ વચ્ચે આવ્યું છે, અંતરાય કર્મ ને કે મોની કર્મ, જે લેવું છૂટશે. આ જ્ઞાન કેમ ખીલતું નથી, શું થાય, જ્ઞાનાવરણી કર્મનો એવો તીવ્ર આખરો ઉદય આવે છે, ઘણી ઈચ્છા છે સમય સારો યાદ રાખીએ ગુરુદેવનું પ્રભુ, પણ નથી રહેતું જીવનમાં. તે જીનવાણીના એક અંગભૂત કર્ણાનુયોગ વાંચ્યું નથી, તે તારો અભિપ્રાય વાંચ્યો છે. જો તને સત્ય સુધી પહોંચવું છે તો તારા મિથ્યા અસત્ય અભિપ્રાયને છોડવું પડશે. પોતાનો અભિપ્રાય રાખીને વિતરાગની વાણી જો સાંભળીશ, તને શું નવું મળવાનું છે. તો બહુ સુંદર રીતે એ વાત લીધી કે એક બસ આત્માને જાણતા બધું જીન શાસન આવી ગયું, એ પણ ભાવશ્રુત જ્ઞાનના. હા, કારણ કે એ ભાવશ્રુત જ્ઞાન ક્યારે પ્રગટ થયું છે, અનુભૂતિ, આત્માની અનુભૂતિ. એ શુદ્ધ નહીં 14માં અહીંયા અનુભૂતિના જ કાળે આ બે દશાની વાત છે, અને ચારિત્ર આવશે તો એ અનુભૂતિ જ છે. તો અનુભૂતિના કાળમાં સમ્યક દર્શનનો જન્મ ચૌદમી ગાથામાં, અનુભૂતિના કાળે ભાવસૃજ્ઞાનનો જન્મ અહીંયા આપણને પંદર ગાથા. અરે એ ચારેય અનુયોગ હતા તો પણ એમાં અંતે આત્માની અનુભૂતિ કરવાની વાત કરી, જે વાત કુંદકુંદ આચાર્ય દેવે પંચાસ દીખાઈમાં આપણને કહ્યું છે. ચારેય અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે. 172 ગાથામાં કોઈ પણ અનુયોગ લ્યો, કોઈને એમ થાય પ્રથમાનુયોગમાં તો કોનું વર્ણન હોય, કથા જ હોય ને બધી. 63 શ્લાકા પુરુષો હોય એને બધાને નહીં, બધો ચક્રવર્તીનો વૈભવ હોય, તીર્થંકરના કેવા પુન બધું એની જ વાત હોય ને. પરદેવ વાસુદેવ જેમ જેમ જણાનું યોગમાં કોની વાત હતી, ભૂમિકાની યોગ્ય સુવરાગની, કર્ણાનું યોગમાં શેની વાત હતી, સુવરાગના નિમિત્તે તને બંધાતા, પછી અશુભ બધા લેલા, કર્મની વાત હતી. અને પ્રથમાનું યોગમાં શું છે, એ કર્મના ઉદયના નિમિત્તે નો કર્મની વાત છે. કોની વાત છે, ફળ નો કર્મની. એકમાં શેની વાત આવી, ભાવ કર્મ ચરણાનુ યોગમાં, કર્ણાનુ યોગમાં દ્રવ્ય કર્મ, અને પ્રથમાનુ યોગમાં કોણ, અને આ એનાથી રહી સુધાત્માની વાત, એ મુખ્યતા દ્રવ્યાનુ યોગ છે. અરે એ ત્રણેયનું ભૂમિકા યોગ જ્ઞાન કરાવ્યું છે, પહોંચાડ્યા છે ક્યાં આપણને, એ ત્રણેયથી રહી જેને નમ સમય સાસ એ સુધાત્મા. અને આવા આત્માની અનુભૂતિ એ ચારેય અનુયોગનું તાત્પર્ય છે. વિતરાગતા કહો, આત્માની અનુભૂતિ કહો, ઇઝ વન એન્ડ ધ સેમ છે. કારણ કે અનુભૂતિ વગર ક્યારેય વિતરાગતા પ્રગટ થવાની નથી. તો એ અહીંયા તો એ દસમી ગાથામાં જેમ હતું કે એ કોઈ પણ શુદ્ધ જ્ઞાન કરીને પણ અંતે કોને જાય, શુદ્ધાત્માને જાણવો છે. શુદ્ધ કેવળ જાણતો આ આત્મા. તેમ અહીંયા આપણને ફરીથી કીધું, પાંચ ભાવ સ્વરૂપ આત્માની અનુભૂતિ તે નિશ્ચયથી ખરેખર વાસ્તવિક રીતે સમસ્ત જીન શાસનની અનુભૂતિ છે. એમાં આખો જીન શાસનનો શું આવી ગયો, સાર આવી ગયો. જેમ ઘણી વાર હોય છે, કોઈક વસ્તુ લેવા જઈએ, ખાવાની વસ્તુ લેવા જઈએ, તો ત્યાં ચાખીએ તો ચાખીએ, કેટલું ચાખીએ, અલ્પભાગ, પણ એનો અર્થ શું થયો, સર્વાંગનો ત્યાં વેદન આવી ગયું છે. ચાખ્યું છે, વેદન અલ્પ છે, પણ આખો સાર કોનો આવી ગયો છે, પૂર્ણનો આવી ગયો. જેવી રીતે કોઈ વસ્તુનું નમૂનો કહીએ, અનાજ ને એ બધું લેવા જાય તો આખી ગુણ લેવાની, તો આખી ગુણ પહેલા ખોલીને જોઈએ કે એનો ખાલી નમૂનો જોઈએ. જેમ નમૂનામાં પૂર્ણતાનો સ્વીકાર આવે, એમ ભાવસૃજ્ઞાન કેવું છે, એ અલ્પ છે, એ રીતે ક્ષોપસમ અપેક્ષા છે, પણ સાર કોનો આખો આવી જાય છે, જીન શાસનનો, પૂર્ણ આત્માની અનુભૂતિનો સાર. તો એ જીન શાસન નિર્ભય, કારણ કે એ જ્ઞાન કે છે, શુદ્ધ જ્ઞાન કેવું છે, પોતે આત્મા જ છે. જેમ કીધું, અનુભૂતિ, શુદ્ધનય અને આત્મા. અને એમ લખ્યું, એમાં ત્રણેયમાં એક આત્મા જ પ્રકાશમાન છે. છે ચૌદમી ગાથા, ત્રણેયમાં અનુભૂતિ કહો, શુદ્ધનય કહો કે આત્મા કહો, ત્રણેયમાં કોણ પ્રકાશમાન, કોણ છે આત્મા, મેં અહીંયા કોણ છે, અનુભૂતિ કહો, ભાવસૃજ્ઞાન કહો કે જીન શાસન કહો, ત્રણેયમાં કોણ છે, આત્માની. બસ જીન શાસન, અમે એમ તો માનતા હતા જીન શાસન એટલે તો કોને કહેવાય, 12 અંગ, અને 12 અંગમાં પણ એક આચારંગ પદ, એમાં કેટલા પદ હોય, આચારંગ, આચારંગમાં 18,000 પદ, અને એક એક પદની અંદર 51 કરોડ. થી આટલું બધું અમે તો વિસ્તાર માનતા, તમે તો સાવ શું કીધું, 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન છે અને જીન શાસનનો અનુભવ નથી. અને આત્મા શબ્દ બોલતા ના આવડે, અને આત્માની અનુભૂતિ થઈ એને જીન શાસન જાણી લીધું છે. કોઈ કોઈ રાગથી કે ધારણા જ્ઞાનથી આ વાતનો ઉકેલ નથી. ગુરુદેવે કીધું, ચર્ચા યા પાર પડે એવું નથી. એક અંતરંગની દશા જ્યાં કોઈ ન શબ્દ, ન કાંઈ વાણી, કે ન કોઈ વિકલ્પ, એવી દશાની આખી વાત છે. તો એ અહીંયા એ પોતે આત્મા છે, અને તેથી જ્ઞાન તે પોતે આત્મા છે. તેથી ફરીથી શું બે જ્ઞાની શું છે, અહીંયા જ્ઞાન કોણ લેવું છે, જ્ઞાન ગુણ સમ્યક જ્ઞાન, ભાવસુર જ્ઞાનની પાસે જ્ઞાન ગુણ તો આત્માથી તન્મય છે જ, આ તો એના આશ્રય અવલંબનને પ્રગટ થયેલી ભાવશ્રુત જ્ઞાનની, સમ્યક જ્ઞાનની પર્યાય એ પણ શું છે? આત્મા છે. અને ધેરફોર જ્ઞાનની અનુભૂતિ કહો ભેદથી કે અભેદપણે આત્માની અનુભૂતિ કહો, એક જ વાત છે. છે તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. કોઈ કે મેં સાકર ખાધી અને કોઈ કે મેં ગળપણ ખાધું, બેમાં ફરક હશે ને? બે ફરક હોય ને? નહીં, કેમ? સાકર ઓલા કે મેં સાકર ખાધી અને કોઈ મેં ગળપણ ખાધું, બે કહી શકાય ને? બે સેમ કે ફરક છે કાંઈ ના? એને ઓલું ગળપણ જુદું લીધું હશે ને, ઓલું સફેદાઈ ને એવું બધું કાંઈ નહીં હોય ચાલે. કે ભાઈ અભેદપણે કહો તો શું છે? સાકર. અને ભેદ કરીને કહો તો એનો અસાધારણ ગુણ ગળપણથી. એમ અહીંયા જ્ઞાનની અનુભૂતિ, જ્ઞાની શું છે? આત્માનો જ એક ભાવ છે. રાગ એ આત્માનો ભાવ નથી. એ મુખ્યપણે શેમાં છોડાયું? અબદ્ધ સ્પષ્ટમાં એમાં અહીંયા મુખ્યતા કોની લીધી છે? ધારણા જ્ઞાનની, બહિર્મુખ સૂક્ષ્મ જ્ઞાનથી રહી કરવા. બે સામાન્યપણે આવ હોય છે ને, જેમ આભાસ કહીએ ને, એટલા છે, ત્રણ છે. એક કયો છે? નિશ્ચયાભાસી, વ્યવહારાભાસી અને ઉભ્યાભાસી. એક નિશ્ચયાભાસીમાં એક સામાન્યપણે શું કહેવાય? બારણા ધારણા ક્ષોભસંગ જ્ઞાન એમાં અધિક. કોઈ રાગ આદિમાં એમાં કરે તો શુભ રાગમાં વ્યવહાર, જેને આત્મસિદ્ધિમાં ક્યાં શબ્દોથી કહે? કોઈ ક્રિયા જડ થઈ રહ્યા સુષ્ક જ્ઞાનમાં, તો એ ક્રિયા જળથી એક સામાન્યપણે રહિત થવાની વાત શેમાં આવી આપણને? ચૌદમી. અને અહીંયા હવે કોની આવી છે? શુષ્ક જ્ઞાન. અને એનું અહીંયા નામ શું આપ્યું છે? જ્ઞેયાકાર. જે આત્મજ્ઞાન છે એની, એને એ શુષ્ક નથી. આત્મજ્ઞાન ભાવસ્વરૂપ જ્ઞાન છે. શુષ્ક જેને કે લુખું, ખાલી નથી. કેમ નથી? એની સાથે વેદન તો બેમાં હોય, ખંડખંડ જ્ઞાન સાથે વેદન છે. એમાં આનંદથી રસભસતું એ જ્ઞાન છે. અને એ જ સમ્યક જ્ઞાન છે જે આનંદને લેતું પ્રગટ થાય. જે જ્ઞાન સાથે અનાકૂળ આનંદનું વેદન નથી એ ખરેખર જ્ઞાન જ નથી. તો એ આનંદને લેતું રસવસ્તુ. તો અહીંયા મુખ્યપણે શુષ્ક જ્ઞાની જે છે, ધારણા જ્ઞાનમાં જે છે, ઇન્દ્રિય જ્ઞાનના, એટલા માટે 31 ગાથામાં કુંદકુંદ આચાર્ય દેવે મૂળ ગાથામાં એક જ શબ્દ વાપરો. કયો વાપરો? ઇન્દ્રિ. અમૃત ચંદ્રાચાર્ય દેવના કેટલા કેરા? ત્રણ કેરા. ક્યાં ત્રણ કેરા? દ્રવેન્દ્રી, ભાવેન્દ્રી અને એના વિષયો લીધા. આ એ ત્રણેયથી એમ અહીંયા પણ ઇન્દ્રિય જ્ઞાનથી, ખંડખંડ જ્ઞાનથી રહીત જે અહીંયા વિશેષ જ્ઞાન, અહીંયા ગુદે ફરીથી લીધું સામાન્ય વિશેષ, ઓલું ત્રિકાળી દ્રવ્ય તે સામાન્ય અને પર્યાય તે વિશેષ એવા અર્થમાં અહીંયા નથી. અહીંયા તો સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાન એટલે સામાન્ય એકરૂપ ત્રિકાળી અભેદ આત્માના આશ્રય અવલંબને પ્રગટ થયેલી અતિન્દ્રિય જ્ઞાનની પર્યાય. મોક્ષ માર્ગમાં સમ્યક જ્ઞાનની, ભાવસ્વરૂપ જ્ઞાનની પર્યાયને અહીંયા સામાન્ય જ્ઞાન કહેવામાં આવે છે. અને પરલક્ષી, ખંડખંડ જ્ઞાન, પાંચ ઇન્દ્રિયોના નિમિત્તે થયેલું, મનના નિમિત્ત થયેલું, એ બધાને અહીંયા શું કહેવામાં? વિશેષ જ્ઞાન. તો એ જ્ઞાન જે સમ્યક જ્ઞાન ભાવસ્વરૂપ જ્ઞાન છે, કેવું છે? આત્મા છે. તેથી તમે જ્ઞાનની અનુભૂતિ કહો કે આત્માની અનુભૂતિ કહો, બે કેમ છે? એક જ. કારણ કે ફરીથી એક આગળ આવશે છેલ્લે, જયચંદજી ખુલાસો કરે કે આખા શાસ્ત્રની અંદર આત્માને જ્ઞાનથી કહેતા આવ્યા છે. એટલે ખાલી એક જ્ઞાન ગુણ ન પકડો, એ જ્ઞાની શું છે? લક્ષણ છે. અને આત્મા એનું લક્ષ્ય છે. તો લક્ષણ અને લક્ષ્યને અભેદ કરીને અહીંયા જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ છે. તે હવે, પરંતુ હવે, ગુરુદેસાનો સરસ જ લીધો તો, પરંતુ હવે ત્યાં, હવે અને ત્યાં, હવે અને ત્યાં શું ફરક છે? પરંતુ હવે અને ત્યાં શું ફરક? આમ કરવું પડે તારે, આવું સામાન્ય જ્ઞાન થયું નથી, વિષય તો છે. અને વિષયની તારે શું કરવાની છે? અનુભૂતિ. અનુભૂતિ બેમાં ભૂલવાનું નથી, કઈ? 14માં અને 15માં. વિષય તો ક્યારથી છે? અનાદિ છે, અનંત છે, એમાં કોઈ નથી. મૂળ વાત ક્યાં છે? તને સુધાત્માની સમ્યક દર્શનની વાત શરૂ કરી 13મી ગાથામાં. તારે સમ્યક દર્શન કરવું હશે તો શું જોશે? તારે ખાલી વિષય જોશે, વિષય અને વિષયની અનુભૂતિ, તો સમ્યક દર્શન થશે. તો એ 13માં, 14માં અને 15માં વિષય તો દેખાડ્યો, સાથે સાથે શું દેખાડે છે? અનુભૂતિ દેખાડે છે. તો આવા આત્માની અનુભૂતિ તને થશે તો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થશે. તો હવે ત્યાં, એટલે હવે એટલે ખરેખર તો તારે આવી અનુભૂતિ થવી જોઈએ. આવો વિષય તારી પાસે છે, જેમ કોઈને ઘણા પૈસા હોય, સગવડ હોય, તો પણ આમ દુઃખી ગરબા લૌકિક રીતે તો એને બધા શું લોભ્યો છે, હશે તો એ નથી વાપરતો એમ. એમ અહીંયા આચાર્યદેવ અહીંયા આપણને ખેદ કરીને કહે, તારી પાસે જો આવો વિષય વિદ્યમાન ન હોત તો ચાર ગતિના દુઃખમાં પરિભ્રમણ કરી અમે સ્વીકારી શકીએ છીએ. પણ કોની પાસે છે આવો વિષય? કોની પાસે વિષય છે? કોની પાસે વિષય છે? હજી કાંઈ ના જવાબ, હજી મારી પાસે રાખવો છે. હજી હું તો જુદો રાખવો છે પોતાને, મારી પાસે નહીં, હું જ છું. આજ બહુ જરૂરી છે, એક અસ્થિપણું ક્યાં સ્થાપવી બહુ જ જરૂરી. હજી આપણે એના સાથે શું છે? શરીર તો હું છું અને આત્મા મારી પાસે છે, એટલો આંતરો છે. શરીર તે હું છું અને આત્મા, અરે જીવનમાં એક ભાવના રૂપે, ભાવના રૂપે એક પોતાના આ પાંચ ભાવ સ્વરૂપમાં અસ્તિત્વ એક સ્થાપશો, જીવનની દિશા બદલવાનો અવસર આવશે. પણ જ્યાં પણ એક બહુ જ રૂચિનો ઝુકાવ જે તરફ હશે ત્યાં પોતાનું અસ્તિત્વ માયના વગર નહીં રહે. મૂળ પુરુષાર્થ રૂચિનો પલટો, અને રૂચિના પલટાને માટે તત્વનો અભ્યાસ, જે આપણને નિરંતર ગુરુદેવશ્રી તત્વ અભ્યાસ માટે, કારણ કે તત્વ અભ્યાસમાં હિત અહિતનો એને વિવેક આવશે તો રૂચિનો પલટો, અને રૂચિનો પલટો થાય અને એને આત્મા ન મળે એવું ક્યારેય બનવાનું નથી. તે સુંદર વિષય આવ્યા. તો ફરીથી હવે ત્યાં, એટલે આચાર્યદેવ તો એક આપણે શું છે જેને કહીએ, અપેક્ષા, એક્સપેક્ટેશન, કે આવું તત્વ છે તો ખરેખર તને તો એનો શું થવો જોઈએ? અનુભવ થવો જોઈએ, અનુભવમાં અનુભવ જ થવો જોઈએ. અને છતાં શું થાય છે ત્યાં? ત્યાં એટલે, ત્યાં એટલે કોઈક કહે ને, ત્યાં એટલે કોઈ ક્ષેત્રની વાત છે ને, ત્યાં ત્યાં શબ્દ વાપરે છે. ત્યાં એટલે ક્ષેત્રની વાત નથી, તારી દશામાં શું થાય છે? આવો વિષય છે અને એક આત્માની અનુભૂતિ થવી જોઈએ, જ્ઞાનની અનુભૂતિ થવી જોઈએ, અને છતાં દશામાં શું થાય છે? કે ત્યાં સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનના તિરોભાવથી આચ્છાદિત જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે તો તો થશે, આવું ત્યાં થશે. પણ તું નથી કરતો તો શું થાય છે? શા માટે ન થતું? જ્ઞેયોમાં આસક્ત છે. આવ્યું આ શાની વાત આવી? જ્ઞેયોની વાત લીધી, રાગમાં નથી ને, શરીરની ક્રિયામાં એવું નથી લીધું ને. અરે ભાઈ, બે અહીંયા જ્ઞાન છે, ભાવસૃજ્ઞાન, એટલા માટે અહીંયા જ્ઞેય શબ્દ વાપરો છે. ઓલામાં બીજા શબ્દો છે, કારણ કે સામાન્ય, બાકી બધું એક સાથે છે. પરમાં એકત્વ હો તો પરમાં ના સંગે થતો રાગ એમાં એકત્વ છે, અને જ્ઞેયોમાં પણ પરજ્ઞેયોમાં એકત્વ. તો ત્યાં સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ, ફરીથી સામાન્ય જ્ઞાન એટલે શું? અનુભૂતિ, પાંચ ભાવ સ્વરૂપ જે આત્મા છે એના આશ્રય અવલંબે ભાવસૃત જ્ઞાનની પ્રગટતા, એ આવિર્ભાવ પ્રગટપણું, અને તે જ વખતે વિશેષ એટલે કે જ્ઞેયાકાર જ્ઞાનના તિરોભાવ. હવે જ્યાં અભેદ અખંડ પોતાના જ્ઞાનમય આત્માનું આશ્રય અવલંબે અતિન્દ્રિય જ્ઞાન થયું, તો એ અતિન્દ્રિય જ્ઞાનની સામે ઇન્દ્રિય જ્ઞાનનો એનો ઢંકાઈ જવું, ઢંકાઈ જવાનો પણ ગુરુદેવશ્રી અર્થ લીધો હતો, એ થાય છે અને પછી એને છોડવું છે. જૈન દર્શનમાં ત્યાગની વ્યાખ્યા શું હોય? કે પહેલા પ્રગટ કરવું અને પછી એને છોડવું, એમ જ હોય ને? પ્રગટ કરીને જ છોડવાને હોય ને? પ્રગટ કરીને છોડાય ને? અરે ભાઈ, પ્રગટ તો થઈ ગયું છે, એમાં તું છોડીશ નહીં તો બીજા સમય પર્યાય વયા જવાની છે, એમાં તે કાંઈ ત્યાગ નથી કર્યો. અરે પ્રગટ થતું જ નથી, અને પ્રગટ કરીને છોડું, હું પ્રગટ જ કરે છે, હવે પ્રગટ નવું શું કરવું છે? અને એટલા માટે 34 ગાથામાં કે જ્ઞાન પ્રત્યાખ્યાન, પહેલા ઉત્પન્ન થતું હતું, હવે ઉત્પન્ન થતું નથી એવું ખરેખર જ્ઞાન થાય છે અને એનું નામ ત્યાગ છે. પ્રગટ કરીને હું ત્યાગ કરવાનો હતા એ તો વેદન તો કરી નાખ્યો. તો અહીંયા આખું શું છે કે એ તીરો ભાવ ઢંકાઈ જાય એટલે થાય છે એમ નહીં, ઉત્પન્ન જ થતું નથી. આ એનું નામ આચ્છાદન, એનું નામ તીરો ભાવ, એનું નામ અભાવ. બે સામસામે વાત લીધી. સામાન્ય જ્ઞાન એટલે ત્રિકાળી અભેદ એકરૂપ આત્મા, એના આશ્રય અનુભૂતિ થયું તો કેવું જ્ઞાન પ્રગટ થયું? સામાન્ય જ્ઞાન, સમ્યક જ્ઞાન, અતિન્દ્રિય ભાવસૃત જ્ઞાન પ્રગટ થયું. અને એ જ સમયે શું થયું? કોનો તીરો ભાવ થયો? વિશેષ જ્ઞાનનો. એટલે કે જ્ઞેય હવે જણાતા નથી. એ તો જ્ઞાનનો તો તમે અભાવ કીધો, વિશેષ જ્ઞાન એટલે હવે મોટો ફરક છે. જ્ઞેયનું જ્ઞાન રહ્યું છે, આસક્તિનો અભાવ થયો. કારણ કે રુચિ ક્યાં જામી છે? અહમપણું એકત્વપણું પોતાના સ્વભાવ સાથે, સ્વજ્ઞેય સાથે કર્યું તો જ્ઞેયનું જ્ઞાન રહી જાય છે પણ એનું એકત્વ છૂટી જાય. તો એ વિશેષ જ્ઞાનનો તેરો ભાવથી અને આવું જ્યારે થશે ત્યારે કોનો અનુભવ થશે? જ્ઞાન માત્ર એટલે કે આનંદ સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ થશે. ત્યારે તને રાગને આકુરતા નહીં થાય અને ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. તને તારે આત્માની અનુભૂતિ થશે અને આવું વસ્તુ સ્વરૂપ છે અને આવું થઈ શકે છે. અને તો પણ પછી શબ્દ શું છે? જેવો અજ્ઞાની છે, જે કોઈ અજ્ઞાની છે, ક્યાં રહેતા હશે એવા અજ્ઞાની? તિર્યંશીમાં ગતિમાં કે નરક ગતિમાં ક્યાં રહેતા? જેવો એટલે બીજે તરફ આંગળી નહીં ચિંતો, પોતે અજ્ઞાની છે અને એ સમાથિયા છે, જ્ઞેયોમાં આસક્ત છે અને તેથી એને સ્વાદ એટલે આનંદ, અતિન્દ્રિય જ્ઞાન સાથેનો અનાકુળ આનંદનો સ્વાદ આવતો. મૂળ ગાથાની વાત તો આચાર્યદેવ કરી નાખી કેટલાકમાં, હજી કરુણાથી કે નહીં આ જીવો હજાર વર્ષ પછી એવા જાશે કે આટલામાંથી એને બધું સમજાશે, તો દ્રષ્ટાંત પૂર્વકનો એનો વિસ્તાર.
સહજાનંદી